દસમી કરમ અને સાતમો દિવસ છે ને તપ, તપ તપ કોને કેવું? કે સમ્યક જ્ઞાનરૂપી નેત્ર કે ધારણ કરનાર, હા, જે આત્મા જ્ઞાત્ર તત્વ છે તેને જેણે જાણ્યું છે, સાધુ એ જાણનાર સમ્યક દર્શન છે એમ કે છે. જ્ઞાત્ર તત્વ છે આત્મા, કોઈ એવું શું કાઢ્યું? શબ્દો અને શબ્દોમાં કહેલો અર્થ એ શબ્દને પણ જ્ઞાનાકારથી જ્ઞાનાકાર સંબંધમાં જ્ઞેયાકારને જાણે છે, અને આખા વિશ્વને જ્ઞાનાકારપણે જાણે છે. એવું જે જ્ઞાત્ર તત્વ, ત્યાં તો એ પદ કહ્યું હતું ભાઈ, શબ્દને આખા શબ્દ બ્રહ્મને, શબ્દ સાત સારું વિશ્વ પદાર્થ બે ને જાણનારું પદ એટલે અધિષ્ઠાત આત્મા. આહા, સમજાય છે કઈ? એવું જે આત્મતત્વ સમ્યજ્ઞાપી નેત્રથી ધારણ કરનાર એને સમ્યજ્ઞાનથી જેને જાણ્યું છે, જેની વાત છે ભાઈ, જે આ શબ્દ સત, સત એ છ દ્રવ્યને બતાવનાર વાચ્ય શબ્દ છે, અને સત એવો વિશ્વ આખું દુનિયા, એ બેનું જે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાતૃ તત્વ બેની જાતને જાણવાનું થયું છે. એવું જે શબ્દ અને અર્થ આખી દુનિયા વિશ્વ લોકાલો એને જાણવાના પર્યાયપણે પરણવે છે, એવું જે અધિષ્ઠાન એટલે આત્મા, એનું જેને સમ્યજ્ઞાનરૂપી નેત્રથી સમ્યજ્ઞાન થયું છે. તપસા પહેલી કોને કેવી? હજી આ ભાન ન મળે ને તપસા, એ તપસા નથી એમ કે છે. સમ્યજ્ઞાનરૂપી નેત્રને ધારણ કરનાર કર્મરૂપી મેલ દૂર કરવા માટે તપસામાં તપવામાં આવે છે. જેણે આત્મા જ્ઞાયક તત્વ સારા જગતને શબ્દનું જાણનારું એવા તત્વનો જેણે નિર્ણય કર્યો છે, અને પછી કર્મને ટાળવા માટે એ સ્વરૂપમાં તન્મય થઈને રમે છે, તેને તપ કહેવામાં આવે છે. આવી વાત છે. તપવામાં આવે છે એટલે પછી અંતર આનંદમાં રહેતા કર્મના રજકણો અને અશુદ્ધતા ટળી જાય છે. તે ભય અને ભયંતરના ભેદથી બે પ્રકારનું છે તપ. અનુસનાદિ ભેદથી બાર પ્રકારનું છે, અભ્યંતર ને ભયથી બે પ્રકારનું છે, અને બાહ્ય ભ્યંતરના ભેદથી બાર પ્રકારનું છે. એ તપ જન્મરૂપી સમુદ્ર પાર કરવાને માટે જહાજ સમાન છે. જ્ઞાત તત્વ જે જ્ઞાયક સ્વરૂપ ભગવાન સ્વપરને જાણનારું અને શબ્દને પણ જાણનારું એવું જે જ્ઞાયક તત્વ જેણે સમ્યજ્ઞાન નેત્ર દ્વારા જેનો નિર્ણય કર્યો છે, એ પછી એમાં દીનતા કરે છે, તપે છે, સૂર્ય જેમ શોભે છે પ્રકાશ, જેમ પોતાનો પ્રકાશ જ્ઞાનના પ્રકાશની ઉગ્રતાના પ્રતાપથી કર્મ બળી જાય છે, એને અહીં તપ કહેવામાં આવે છે. આ ઉત્તમ તપો, દસ ઉત્તમ છે ને, એટલે ઉત્તમ તપ મારે પહેલું સમય જ્ઞાન દર્શન હોવું જોઈએ, એ વિના તપ એ તપ છે નહીં. આ બીજો લાંબી વાત છે મંત્રી, જે ક્રોધાદિ કષાયોને પચેન્દ્રિય વિશ્વરૂપ ઉદ્ઘટ અનેક ચોરો નો સમુદાય ઘણી મુશ્કેલીથી જીતી શકાય છે, એ તપરૂપી સ્ફટ દ્વારા એ ભગવાન આનંદને જ્ઞાયક સ્વરૂપમાં લીનતા દ્વારા, અંતરના આનંદમાં રમવાને દ્વારા બળપૂર્વક માર ખાઈને નાશ પામે છે, મરી જાય છે રાગ આદિ. જીવતી જ્યોતને જ્યાં જાગૃતપણે ઉગ્ર કરે છે ત્યાં રાગ અને કર્મ તે મરી જાય છે, બાળી નાખે છે. આને તપ કહેવાય. આ તો નથી જ્યાં સમ્યક દર્શન જ્ઞાન બાન અપવા કર્યા ના વખતે તપસા નહીં, તપસા તે નિજરા ધૂળી નથી, નિજરા આ નિજરા અધિકાર છે ને, બપોરે ચાલે છે એમાં આ જ અધિકાર આવશે. માર ખાઈને નાશ પામે છે. એટલે ભગવાન જ્ઞાન સ્વરૂપી ભગવાન એમાં લીનતા કરવાથી રાગ અને કર્મ માર ખાઈને મરી જઈને નાશ પામે છે. જીવતી જ્યોત જાગૃત કરતા ચૈતન્યના પ્રકાશને જાગૃત ઉગ્ર કરતા એ રાગ અને કર્મ એમ તપી એમ બળી જાય છે, મરી જાય છે, એને તપ કહેવામાં આવે છે. અત્યારે તો તપની વ્યાખ્યા આઠ દો હપા કહે દસ લક્ષણ નામ તપ થઈ ગયા ધૂળે નથી. એમાં હોય તો પાપાનું બંધી પૂન બંધાય કદાચ, પાપાનું બંધી પૂન. આ તપને તપ ભગવાન કે છે. ધર્મરૂપી લક્ષ્મીથી સંયુક્ત સાધુ મોક્ષનગરીના માર્ગે સર્વ પ્રકારના વિઘ્ન બાધાઓથી રહિત થઈને અંતરની આનંદની રમણતામાં બાધા પીડા રહિત થઈને અંદરથી મોક્ષની નગરીમાં ચાલ્યો જાય છે, પૂર્ણ શુદ્ધતાની પ્રાપ્તિને રસ્તે ચાલ્યો જાય છે. આવું લોકમાં મિથ્યાતાદી નિમિત્તે તીવ્ર દુઃખ પ્રાપ્ત થવાનું હતું, તેની અપેક્ષાએ તપથી ઉત્તમ દુઃખ અલ્પ છે. દુઃખ એટલે દુઃખ તો નથી પણ એમ કે બહારમાં જે દુઃખ ઉત્પન્ન થવા એ કરતા અંતરમાં રમતા જરી પ્રતિકૂળતા અને સહન કરવું એ અલ્પ છે. જેટલું સમુદ્રના સમુદ્ર જળથી અપેક્ષાએ તેનો એક ટીપું હોય છે એમ આત્માના ધ્યાનથી કંઈ સહન કરવું પડે એ થર અલ્પ છે, અને અજ્ઞાનમાં જે સહન કરવું પડે સમુદ્રના અમુકા અંદર જળ જેવું છે. કઠિનાઈથી પ્રાપ્ત થઈ મનુષ્ય પર્યાય પ્રાપ્ત થવા છતાં પણ જો તું આ વખતે તપથી ભ્રષ્ટ થશે તો પછી તને કેટલી હાનિ થશે એ જાણે છે. તે અવસ્થામાં તારું સર્વ સો નષ્ટ થઈ જશે. ભગવાન જીવતી જ્યોત જ્ઞાતૃ તત્વ તેમાં રમણતાની તપસા જો ન કરી તો ભ્રષ્ટ થઈને પ્રભુ ક્યાં જઈશ, તારો અવતાર ક્યાં થશે એ તપની વ્યાખ્યા કરી.